બાનોને દેવાને સહાય હાથોથી એવી સેવા થાય પ્રભુ કૃપા તુઆપ હોઠો શોષકારી શકે રીઝવા ગીબાપ સ્તુતિને પ્રાર્થના થઈ શકે માયાળુવા તો કહી શકે પ્રભુ કૃપા તુઆ આખો શું કરી શકે તો દેવતણી નેતા કે સ્વર્ગ નિભણી પ્રભુ કૃપા તુઆ હૈયો શું કરી શકે રીઝવા સ્વર્ગી બાપ પ્રભુજી આત્મા આપ જોતે ચાશે પ્રભુ પોતે તો પ્રભુ કૃપા તુઆ આમેન.
હા, થેન્ક યુ વેરી મચ રવિનાબેન. આપે પણ જે પ્રમાણે ગીતો ગાયા એ પ્રમાણે દયા વિશે આપે પણ આ ગીત દ્વારા અમને એક નવો સંદેશો પૂરો પાડ્યો છે, કારણ કે એની કૃપા પામવાની આપણે બહુ જરૂર છે અને એના દ્વારા આપણે આ જીવન જીવી શકીએ છીએ, ઉદ્ધાર પામી શકીએ છીએ અને આપણે તંદુરસ્ત પણ રહી શકીએ છીએ, આનંદ વારસો પણ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. થેન્ક યુ વેરી મચ રવિનાબેન.
પ્રેઝ ધ લોર્ડ.
પ્રેઝ ધ લોર્ડ. યસ રવિનાબેન. ઓ
હા, હું છું મહેન્દ્રભાઈ.
હાજી હાજી, આપો આપો.
ઓકે, ભજન સંગ્રહમાં 486મું ગીત છે, સંધ્યાકાળનું ગીત. દાડો પૂરો થયો, રાત્રિ આવી પાસ, સંધ્યા કેરો છાયો, ફેલાયો ચોપાસ, અંધારું છવાયું, તારાઓ દેખાય, પક્ષી પ્રાણી ફૂલો સર્વ ઊંઘી જાય. કેલા ને ઈસુ દે મીઠો આરામ, આશીષો પામીને ઊંઘું હું આઠામ, નાના બાળકોને તારા સ્વપ્નો થાય, ખલાસીઓ બચે સમુદ્રની માય, બધા દુખીઓને દિલાસો દેનાર, પાપો ઈચ્છે તેને વારે તારો હાથ, દૂતોની રક્ષામાં રહું આખી રાત, પાંખોની છાયામાં ઊંઘું બલી ભાત, પ્રભાતે હું ઉઠું સાજો તાજો થઈ, રહું શુદ્ધ ચોખો તારી દ્રષ્ટિમાં, સ્તુતિ હો પિતાને પુત્ર શુદ્ધાત્માને હોજો સદા સ્તુતિમાન. આમેન.
થેન્ક યુ વેરી મચ રવિનાબેન, બહુ સુંદર ગીત આપે ગયું, સાંજનું રાત્રિ સમયનું ગીત, અને આખો દિવસ પ્રભુ આપણને દોરી લઈ જાય છે, એમનામાં રાખે છે, અને રાત્રે મીઠી ઊંઘ આપે છે નાના બાળકો, ખલાસીઓ અને દરેક વ્યક્તિને પ્રભુ એ આરામ પૂરો પાડે છે, કારણ કે પ્રભુ એ પક્ષપાત વગરનો પ્રભુ છે. રોજ દરેકની ઉપર એ સૂર્યનો અજવાળો આપે છે ને રાત્રે ચંદ્રનું અજવાળો આપે છે ને મીઠી નિંદ્રા પણ આપે છે ને સવારે પણ એ નામ લેતાની સાથે આપણને જીવન પૂરું પાડે છે. આવા સુંદર ગીતને માટે અમે તમારો આભાર માનીએ છીએ ને સ્તુતિ. થેન્ક યુ વેરી મચ.
થેન્ક યુ.
સારું મિનળબેન.
હલો
હલો.
પ્રેઝ ધ લોર્ડ.
યા પ્રેઝ ધ લોર્ડ.
વિકે વીબીએસ માં છે.
હા હા. ત્યાં એક એક મિનિટ આ મિનળબેન નું નામ બોલ્યું છે કદાચ હોય તો. મિનળબેન મિનળબેન પ્રેઝ ધ લોર્ડ. યા ખુશાલ અંકલ, ખુશાલભાઈ આપો ગીત આપનું.
ઓકે, આપણે ભજન સંગ્રહમાં ગીત નંબર છે 267 267. આવો જગના લોક સગડા, આવો જગના લોક સગડા, સુરાજા બોલાવે છે. આવો જગના લોક સગડા, જેનું જગમાં માન નહીં કાય, જેનું જગમાં સ્થાન નહીં કાય, જેનું જગમાં માન નહીં કાય, ઝેનુ જગમાં સ્થાન નહીં કાય, એ તેને નામે રાજ લેવા, તેને નામે રાજ લેવા, ઈસુ રાજા બોલાવે છે. આવો જગના લોક સગડા, આવો જગના લોક સગડા, ઈશુ રાજા બોલાવે છે. આવો જગના લોક સગડા, શિર કંટક તાજ નિશાની, પહોંચી છે કોખમી જાની, શિર કંટક આજ નિશાની, પહોંચી છે કોખમી જાની, એ વિધાયેલા વિધાયેલા હાથ પ્રસારી, વિધાયેલા હાથ પ્રસારી, ઈસુ રાજા બોલાવે છે. આવો જગના લોક સગડા, આવો જગના લોક સગડા, ઈસુ રાજા બોલાવે છે. આવો જગના લોક સગડા, આવો ભાઈ આવો બેને, આવી કરને પારખ તેની આવો ભાઈ આવો બેની આવી કરને પારખ તેની હે તારા સગડા ભાર ઊંચકવા તારા સગડા ભાર ઊંચકવા ઈસુ રાજા બોલાવે છે આવો જગના લોકે સગડા આવો જગના લોક સગડા ઈસુ રાજા બોલાવે છે આવો જગના લોક સગડા આવો જગના લોક સગડા આમેન
આમેન આમેન આમેન બહુ સુંદર ગીત ગાયું નવા રાગે બહુ પ્રચલિત ગીત અને ઘણા બધા રાગો છે અને તમે નવા રાગે આ ગીત રજૂ કર્યું જેમ કે દોહા ગાતા હોય એ પ્રમાણે ગીત તમે રજૂ કર્યું ને બહુ સુંદર ગીત છે આખા જગના લોકોને પ્રભુ એ બોલાવે છે દરેક ભાઈઓ અને બહેનોને અને એની કૃપામાં રાખવા માગે છે ભાર ઊંચકવા માગે છે આ ગીતને માટે પ્રભુ પિતાનો આભાર માનીએ છીએ અને આપનો પણ અમે કુશાલભાઈ આભાર માનીએ છીએ થેન્ક યુ વેરી મચ
યુ વેલકમ પ્રેઝ ધ લોર્ડ પ્રભુનો આભાર મનોભાઈ થેન્ક યુ
મિનળબેન દિવ્યાબેન
દિવ્યાબેન વીબીએસ માં હશે
યસ મિનળબેન
હું એક ગીત આપું
અહીંયા મોજી શંકર
હાજી
ચોક્કસ ચોક્કસ
મોજીભાઈ થેન્ક યુ મહેન્દ્રભાઈ ભજન સંગ્રહમાં ગીત નંબર 272
કેવોજ
હક વિનાજ પણ વે વાડ્યું તુજ રત મુજ કાજ ને મુજ ને તેડે તુજ વાજ દેવના મનનો ઉદ ઉદ્ધાર જે જોઈએ તે તુજ મળનાર દેવના હલવાન હું આવું છું તે બોજ કર અંગીકાર કર ક્ષમા શુદ્ધ છૂટકો ને તાર છે તુજ વચન પર મુજાદાર દેવના હલવાન હું આવું છું તેવો જ તુજ પ્રીત ન્યારી મુજ બંધન તોડ્યા ભારી તારો જ થવા ઈચ્છા
આમેન આમેન પ્રેઝ ધ લોર્ડ. બહુ જ ગંભીરતાનું ગીત પ્રભુ ભોજનના પવિત્ર સંસ્કાર વખતે લગભગ આ ગીત ગવાતું એ ગીત છે. ખૂબ જ ગંભીરતાથી આ ગીત ગાવામાં આવે છે, કારણ કે આપણે દેવના હલવાન પાસે આપણે જઈએ છીએ અને આવું સુંદર ગીત અંકલ તમે રજૂ કર્યું. તમારો આભાર માનીએ છે, પ્રભુ પિતાનો પણ આભાર માનીએ છે. થેન્ક યુ વેરી મચ
લોર્ડ. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુનો આભાર. થેન્ક યુ.
તારું મિનાળબેન છે? તારું મિનાળબેન ના હોય તો ગઈકાલે એક બેન નીલાબેન આવ્યા હતા. છે નીલાબેન? નીલાબેન ગીત આપવું હોય તો આ તક છે. નીલાબેન ના આયા હોય તો સુશીલાબેન પ્રેસ ધ લોર્ડ આપો, ગીત આપો.
થોડા સમય હે બાકી સેવા અભી હે કાફી થોડા સમય હે બાકી સેવા અભી હે કાફી હમ રુકે નહીં પીછે મુડે નહીં હમ રુકે નહીં પીછે મુડે નહીં એસુ હે હમારા સાથી એસુ હે હમારા સાથી થોડા સમય હે બાકી સંદેશ સુનાતી જાના સેવા સે નહીં શરમાના સંદેશ સુનાતી જાના સેવા સે નહીં શરમાના ચાહે જગ હમેં રોકે આયે દુઃખ કે ડગોરે ચાહે જગ હમેં રોકે આયે દુઃખ કે ડગોરે હમે દેગા વો ભરપૂર શાંતિ હમેં દેગા વો ભરપૂર શાંતિ થોડા સમય હૈ બાકી હમ અપના ક્રૂસ ઉઠાયે યેસુ કે પીછે ચલે હમ અપના ક્રૂસ ઉઠાયે ઓર યેસુ કે પીછે ચલે અપને કો ત્યાગે યેસુ સે મન લગાયે અપને કો ત્યાગે યેસુ સે મન લગાયે હમ હૈ ઉસકે વિશ્વાસી હમ હૈ ઉસકે વિશ્વાસી थोड़ा समय है बाकी, जिसने हमें भेजा है उसका काम दिन में करना है, वो जिसने हमें भेजा है उसका काम दिन ही दिन करना है। ओ रात आने वाली हो हमारी जिम्मेदारी, ओ रात आने वाली हो हमारी जिम्मेदारी, यीशु है हमारा न्यायी, यीशु है हमारा न्यायी, थोड़ा समय है बाकी, प्रतिफल हमें वो देगा, विश्वास में स्थिर करेगा, प्रतिफल हमें वो देगा, विश्वास में स्थिर करेगा, उसकी आज्ञा हम माने उससे शांति हम पाए, उसकी आज्ञा हम माने उसकी शांति हम पाए, प्रतिज्ञा है उसकी काफी, प्रतिज्ञा है उसकी काफी, थोड़ा समय है बाकी, सेवा अभी है काफी, हम रुके नहीं पीछे मुड़े नहीं, हम रुके नहीं पीछे मुड़े नहीं, यीशु है हमारा साथी, यीशु है हमारा साथी, थोड़ा समय है बाकी, प्रेस्ट लो।
थैंक्स वेरी मच सुशीला बेन, सुंदर भाई, આપણે ચોક્કસ રીતે કોઈ પણ રીતે ગભરાયા વગર ઝુક્યા વગર પ્રભુની સેવા કરવાની છે, જીતના માટે આપનો આભાર માનીએ છીએ, થેન્ક યુ વેરી મચ, સારું, ગીતોનો સમય હવે પૂરો થાય છે, હવે આપણે બાઇબલ વાંચનમાં એનાર છીએ, આજે આપણને આનંદીબેન એ બાઇબલ વાંચનમાં લઈ જનાર છે, આનંદીબેન તથા કુટુંબ, હજકેલનું પુસ્તક અને તેના 7-12 અધ્યાય આપણે આજે વાંચનાર છીએ, એમાં 7-11 અધ્યાય એ આનંદીબેન તથા કુટુંબીજનો વાંચશે અને 12મો અધ્યાય વડીલ શ્રી ઓલિવર અંકલ છે તેઓ આપણે આપણને વાંચનમાં દોરી લઈ જશે. હાજી આનંદીબેન, અજયકાલ પુસ્તક 7-11 અધ્યાય આપને આપના કુટુંબે વાંચવાના.
અજયકાલ પુસ્તક ને 7-8 અધ્યાય હું વાંચીશ અને 9, 10 અને 11 અધ્યાય મારા સાબિન વાંચશે અને પ્રાર્થના પણ કરાવીશ. પ્રભુનું વચન વાંચીએ અને સાંભળીએ. વળી યહોવાનું વચન મારી પાસે આવ્યું કે હે મનુષ્ય પુત્ર, પ્રભુ યહોવા ઇઝરાયલ દેશને એમ કહે છે કે અંત આવ્યો છે, દેશના ચારેય ખૂણાનો અંત આવ્યો છે, હવે તારો અંત આવ્યો છે, હું મારો કોપ તારા પર રેડીશ અને તારા આચરણ પ્રમાણે તારો ન્યાય કરીશ અને તારા સર્વ ધિકારપાત્ર કામોનું હું બદલો વાળીશ. મારી આંખ તને દરગુજર કરશે નહીં અને હું દયા રાખીશ નહીં, પણ હું તારા આચરણનો બદલો લઈશ ને તારા સર્વ ધિકારપાત્ર કૃત્યો તારી નજર આગળ લાવીશ, ત્યારે તમે જાણશો કે હું યહોવા છું. પ્રભુ યહોવા કહે છે કે આફત એક જ આફત છે, જે તે આવે છે, અંત આવ્યો છે, ખુદ અંત આવ્યો છે ને તારી વિરુદ્ધ જાગૃત થાય છે. જો તે આવે છે તે દેશના રહેવાસી તારું આવી બન્યું છે, વખત આવી પહોંચે છે, દિવસ આવે છે એટલે પર્વતો પર હર્ષના તો નહીં પણ ગબડાટનો દિવસ આવી પહોંચે છે. હવે થોડી વાર હું તારો ક્રોધ તારા પર રેડી દઈશ અને તારા ઉપરનો મારો રોષ પૂરો કરીશ ને તારા આચરણ પ્રમાણે તારો ન્યાય કરીશ અને તારા સર્વ ધિકાર પ્રત્યે કૃત્યોનો બદલો હું તને આપીશ. મારી આંખ દરગુજર કરશે નહીં અને હું દયા રાખીશ નહીં, હું તારા આચરણ નો બદલો લઈશ અને તારા ધિક્કાર પાત્ર કૃત્યો તારી નજર આગળ લાવીશ, ત્યારે તમે જાણશો કે હું યહોવા ખરેખર શિક્ષા કરનારો છું. જો તે દિવસ જો તે આવે છે, તારો નાશ નિર્માણ થયેલો છે, છડીને મોર આવે છે અને ગર્વને ફણગા ફૂટેલા છે, જોર જુલમ વધીને દુષ્ટતાની છડી જેવો થયો છે, એવો માનો જે લોકના સમુદાયનું કોઈ તથા તેના દ્રવ્યમાંથી કંઈ પણ બચશે નહીં, વળી કોઈ માટે કંઈ પણ વિલાપ કરવામાં આવશે નહીં. વખત આવે છે, દિવસ પાસે આવતો જાય છે, ખરીદી કરનાર હરખવાનું નહીં તેમજ વેચનારે શોક કરવો નહીં, કેમ કે તેઓના આખા સમુદાય પર કોપ છે, કેમ કે વેચનાર તે વેચેલીની ભૂમિ પર પાછો આવશે નહીં. જો કે તેઓ બંને હજી જીવતા હશે તો પણ, કેમ કે સંદર્શન તેઓના આખા સમુદાય વિશે છે, કોઈ પાછો આવશે નહીં અને કોઈ પોતાના અધર્મથી પોતાનું જીવન સાર્થક કરશે નહીં. તેઓએ રણસિંગડું વગાડીને સર્વ દેશ સર્વ તૈયાર કરેલું છે, પણ કોઈ યુદ્ધમાં જતા નથી, કેમ કે મારો રોષ તેઓને આખા સમુદાય પર છે. બહાર તલવાર ને મહે મરક મરકી તથા દુકાળ છે. જે કોઈ ખેતરમાં હશે તે તલવારથી માર્યો જશે અને જે કોઈ શહેરમાં હશે તે દુકાળ તથા મરકીથી મરકીને સહન કરશે. પણ તેઓ માનો જેઓ બચવાના છે તેઓ બચી જશે અને સર્વ પોતપોતાની અનિતિને લીધે શોક કરતા ખીણના પ્રદેશમાં કબૂતરોની પેઠે પર્વતો પર ઢોળો થશે. સર્વ હાથ નિર્મળ અને સર્વ ઘૂંટણો પાણી જેવા ઢીલા થઈ જશે. તેઓ ટાટ પર બેસશે અને માત્ર તેમને ઢાંકી દેશે અને સર્વ મૂર્ખ પર શરમ છવાઈ જશે ને સર્વના માથા મૂંડેલા હશે. તેઓ પોતાનું રૂપું રસ્તાઓમાં ફેંકી દેશે અને તેમનું સોનું અશુદ્ધ વસ્તુના જેવું થઈ પડશે. યહોવાના કોપને દિવસે તેઓનું સોનું રૂપું તેમને ઉગાડી શકશે નહીં, તેઓ પોતાના આત્માને સંતોષ પમાડી શકશે નહીં, તેમ પોતાના પેટને પણ તૃપ્ત કરી શકશે નહીં, કેમ કે સોનું રૂપું તેઓને દુરાચરણ કરનારા ઠોકર રૂપ થયું છે. તેઓના સુશોભિત આભૂષણો તેઓના ગર્વનું કારણભૂત થયા છે અને તેઓ વડે તેઓને પોતાની તિરસ્કાર રૂપ તથા ધિક્કારપાત્ર વસ્તુઓની મૂર્તિઓ બનાવી માટે મેં તેઓને સોનારૂપા તેઓની નજરના અશુદ્ધ વસ્તુ જેવું કરી નાખ્યું છે. હું તેઓને પારકાઓના હાથમાં ભક્ષ તરીકે ને પૃથ્વી પરના દુષ્ટ માણસોના કબજામાં લૂંટ તરીકે આપી દઈશ અને તેઓ તેને ભ્રષ્ટ કરશે. તેમાંથી પણ હું મારું મુખ અળવું ફેરવીશ અને લોકો મારું ગુપ્ત પવિત્ર સ્થાન ભ્રષ્ટ કરશે અને લૂંટારા તેમાં પ્રવેશ કરશે અને તેઓ ભ્રષ્ટ કરશે. સાંકળો તૈયાર કરાય, કેમ કે દેશ ખૂનના દોસ્તી ને નગર જોર જુલના ભરપૂર છે. એથી એથી સર્વ અધર્મીઓ પરદેશીઓનો હું લાવીશ અને તેઓ મારા ઘરોના માલિક થશે. હું બળવાનોનો ગર્વ પણ ઉતારીશ અને તેઓના પવિત્ર સ્થાનને ભ્રષ્ટ કરવામાં આવશે. મરો આવે છે, તેઓ શાંતિ શોધશે પણ તે મળશે નહીં, હાનિ પણ હાનિ આવશે અને અફવા પર અફવા ચાલશે અને તેઓ પ્રબોધકો પાસેના સંદર્શન શોધશે પણ યાજકમાંથી નિયમશાસ્ત્રના જ્ઞાનનો વડીલોમાંથી બુદ્ધિનો લોપ થશે. રાજા શોક કરશે અને સરદારો પાયમાલીથી ઘેરાઈ જશે. જે દેશના લોકોના હાથ કાપશે અને તેઓના આચરણ પ્રમાણે હું તેઓને વલે કરીશ ને તેઓના ગુણદોષ પ્રમાણે હું તેઓનો ન્યાય કરીશ, ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું. આઠમો અધ્યાય. છઠ્ઠા વર્ષના છઠ્ઠા માસની પાંચમીએ હું મારા ઘરમાં બેઠો હતો અને યહૂદાના વડીલો મારી આગળ બેઠા હતા, ત્યારે ત્યાં પ્રભુ યહોવાનો હાથ મારા પર પડ્યો. મેં જોયું તો જુઓ, અગ્નિ જેવી એક પ્રતિમા દેખાય, તેની કમરથી માંડીને નીચેના દેખાવ અગ્નિ જેવા હતા અને તેની કમર માંડીને ઉપરનો દેખાવ પ્રકાશમય તથા ત્રણ મણીના તેજ જેવો હતો. તેણે તેના હાથના આકાર જેવી લંબાવીને મારા માથાના વાળની લટ પકડી અને દેવના આત્માએ મને આકાશ તથા પૃથ્વીની વચ્ચે ઉંચકી લીધો ને તે મને દેવ આવેલા સંદર્શોમાંના યરૂશલેમમાં ઉત્તર બાજુના મહેલના ચોકના દરવાજાના પાસે લાવ્યો. કે ત્યાં આગળ દેવને કોપમાન કરશે એવી મૂર્તિ સાથ હતું. જુઓ ત્યાં ઇસ્રાયલના દેવનું ગૌરવ દેખાયું, જેનું દર્શન મને મેદાનમાં થયું હતું, તેના જેવું જ હતું. પછી તેણે મને કહ્યું કે હે મનુષ્ય પુત્ર, હવે તારી નજર ઊંચી કરીને ઉત્તર તરફ જો. એથી મેં મારી નજર ઊંચી કરીને ઉત્તર તરફ જોયું તો વેદીના દરવાજાની ઉત્તર બાજુએ દ્વારમાં એક રોષજનક મૂર્તિ દેખાઈ. પછી તેણે મને કહ્યું કે હે મનુષ્ય પુત્ર, તેણે શું કર્યું છે તે તું જુએ છે કે? એટલે હું મારા પવિત્ર સ્થાનમાંથી દૂર થઈ જાઉં અને મતલબથી ઇસ્રાયલના લોક જે ભારે ધિક્કારપાત્ર કૃત્યો કરી અહીં કરે છે તે હું જુએ છે, તે જુએ છે. હજી પણ બીજા એથી વિશેષ ધિક્કારપાત્ર કૃત્યો તારામાં જોવામાં આવશે. પછી તે મને ચોકના બારણા પાસે લાવ્યો અને મેં જોયું તો જુઓ ભીતમાં એક કાણું હતું અને ત્યાં તેણે મને કહ્યું કે મનુષ્ય પુત્રો હવે ભીતમાં ખોદ. અને મેં તે ભીતમાં ખોદ્યું તો જુઓ એક બારણું દેખાયું. પછી તેણે મને કહ્યું કે અંદર જા, તે ધિક્કારપાત્ર કૃત્યો તેઓ અહીં કરે છે તે જો. એટલે મેં અંદર જઈને જોયું તો દરેક જાતના પેલા પેટે ચાલનારા પ્રાણીઓ તથા કંટાળાઓ આવે એવા પક્ષીઓ તથા ઇઝરાયલના લોકો લોકોની સર્વ મૂર્તિઓ ભીત પર ચોગમ ચિત્રેલા હતા. તેઓની આગળ ઇઝરાયલના લોકોનું વડીલો મના 70 માણસોના ઉભા થતા તેઓની સાથેના સાફાનો વડીલોના 70 માણસો ઉભેલા હતા અને તેઓની સાથે સાફાનો પુત્ર યાઝનો ઉભો હતો અને દરેક માણસોના હાથમાં પોતપોતાની ધૂપદાની હતી અને ધૂપના ગોટે ગોટા નીકળતા હતા અને તેની વાસ બધે પસરતી હતી. ત્યારે મેં તને કહ્યું કે મનુષ્ય પુત્ર, ઇઝરાયલના લોકનો વડીલો અંધારામાં પોતપોતાની મૂર્તિઓ ઓળીમાં જે કરે છે તે જોયું કે? તેણે કહ્યું કે યહોવા મને દેખાતો નથી, યહોવાએ દેશને તજી દીધો છે. વળી તેણે તેને કહ્યું કે હજી પણ તું તેઓનો બીજા વધારે ધિક્કારપાત્ર કૃત્યો કરતા જોશે. ત્યાર પછી તે મને યહોવાના મંદિરના ઉત્તર તરફના દરવાજાના બારણા પાસે લાવ્યો તો જુઓ ત્યાં તો સ્ત્રીઓ તાબુતની માટે રડતી બેઠી હતી. ત્યારે તેણે તેને મને કહ્યું કે મનુષ્ય પુત્ર, શું તે જોયું કે? આ કરતા પણ અધિક ધિક્કારપાત્ર કૃત્યો તારા જોવામાં આવશે. પછી તે મને યહોવાના મંદિરના અંદરના ચોકમાં લાવ્યો તો જુઓ યહોવાના મંદિરના બારણા ઘર પ્રસાદ તથા વેદીની વચ્ચે આશરે 25 માણસ હતા. તેઓની પૂંછ યહોવાના મંદિર તરફ હતી અને તેઓનો મુખ પૂર્વ તરફ હતા. તેઓ પૂર્વ તરફ જોઈને સૂર્યની પૂજા કરતા હતા. પછી તેણે મને કહ્યું કે મનુષ્ય પુત્ર, ત્યાં જોયું તે ધિક્કારપાત્ર કૃત્યો યહૂદીના માણસો અહીં કરે છે જે તેમની નજરમાં જીવતા લાગે છે. તેઓએ જોર જુલમથી દેશને ભરપૂર કર્યું છે અને તેમ કરીને તેઓએ મને વિશેષ રોષ ચઢાવ્યો છે. વળી જો તેઓ પોતે નાકે દાડી અડાડે છે માટે હું પણ કોપમાન થઈને હું શિક્ષા કરીશ, મારી આંખ દરગુજર કરશે નહીં, તેમ હું પણ દયા રાખીશ નહીં. અને તેઓ માટે સાદે મારા કાનમાં બૂમ પાડશે તો પણ હું તેમનું સાંભળીશ નહીં. નવમો અધ્યાય. પછી તેણે મોટે સાદે મારા કાનમાં પોકાર્યું કે નગરના અધિકારીઓએ પોતપોતાના વિનાશ શસ્ત્રો પોતાના હાથમાં લઈને પાસે આવવાનું કહે છે. ત્યારે જુઓ 6 માણસ પોતપોતાનું સંહાર શસ્ત્ર હાથમાં લઈને ઉત્તર તરફ આવેલા ઉપલા દરવાજા રસ્તે આવ્યા અને તેઓની વચ્ચે ક્ષણના વસ્ત્રો પહેરીને એક માણસ ઊભો હતો. તેની કમરે લૈયાનો શાહીનો ખડિયો લટકાવેલો હતો અને તેની અંદર જઈને પિત્તળની વેદી પાસે ઊભો રહ્યો. પછી ઇસ્રાયલના દેવનું ગૌરવ કે જે કરુબો પર હતું ત્યાંથી ઉપડીને મંદિરના ઉમરા આગળ આવ્યું અને તેણે પેલા શણના વસ્ત્ર પહેરેલા માણસ કે જેની કમરે લૈયાનો શાહીનો ખડિયો લટકાયેલો હતો તેને તે બોલ્યો, યહોવાએ તેને કહ્યું છે કે નગરમાં એટલે યરૂસલેમમાં સર્વત્ર ફરીને જે માણસો તેમાં હતા તે સર્વ ધિકારપાત્ર કૃત્યોને લીધે નિશાસા નાખતા હોય તેમ રડતા હોય તેઓને કપાળ પર ચિહ્ન કર. અને બાકીના બીજાઓને તેણે મારા સાંભળતા કહ્યું કે તમે તેની પાછળ તેને નગરમાં સર્વ ફરીને સંહાર કરો અને તમારી આંખ દરગુજર ન કરે ને તમારે દયા પણ રાખવી નહીં. વૃદ્ધ પુરુષોને જુવાનોને તથા યુવતીઓને તથા નાના બાળકોને તથા સ્ત્રીઓને સંહાર કરીને તેમનો નાશ કરો. પણ જે માણસના કપાળ પર ચિહ્ન હોય તેની નજર નજીક તમે જતા નહીં અને તમારા અને તમે મારા પવિત્ર સ્થાનમાંથી માંડીને શરૂઆત કરો. ત્યારે તેઓએ યહોવાના મંદિર આગળ જે વડીલો હતા તેઓની શરૂઆત કરી અને તેણે તેને કહ્યું કે મંદિરને બ્રશ કરો ને લાશોથી તેઓને આંગણામાં ભરી કાઢો, નીકળી પડો. અને તેઓ નીકળી પડીને નગરમાં કતલ ચાલી અને તેઓ કતલ કરતા હતા ને હું ત્યાં એકલો હતો. ત્યારે હું ઊંધો પડ્યો અને પોકારીને કહ્યું કે હે પ્રભુ યહોવા, શું યરૂસલેમ ઉપર તારો કોપ વર્ષતા બાકી રહેલા સર્વ ઇસ્રાયેલો નતું શું નાશ કરીશ? ત્યારે મેં તેને કહ્યું કે પ્રભુ, ત્યારે તેણે મને કહ્યું કે હે ઇસ્રાયેલો તથા યહુદિયાના લોકો, દુષ્ટતાના અતિશય ભાર છે ને દેશ ખૂનરેજીથી ને નગરના અન્યાયથી ભરપૂર છે. કેમ કે તેઓ કહે છે કે યહોવાએ દેશને ત્યજી દીધો છે ને યહોવા દેખતો નથી. મારી આંખ તો દરગુજર કરશે નહીં ને હું દયા રાખીશ નહીં, પણ તેમને તેઓના કૃત્યનો બદલો આપીશ. અને પછી જુઓ, સ્વર્ણના વસ્ત્રો પહેરેલો માણસ જેની કમરે સાંઈનો ઘડિયો લટકાયેલો હતો, તેણે તે બાબત વિશે જાહેર કર્યું કે તે મને આજ્ઞા આપી છે, આજ્ઞા આપી હતી તે પ્રમાણે મેં કર્યું છે. આમેન.
મારે કે લગભગ 11 વાંચવાનું છે. હા, હજકેલનું પુસ્તક ને તેનો 10મો અધ્યાય. ત્યાર પછી મેં જોયું તો જુઓ, કરુબોના માથા પર જે ઘુમ્મટ હતો તેમાં તેમના પર ઊંચે નીલમણી જેવું કંઈ દેખાયું ને તેનો આકાર રાજસન જેવો દેખાતો હતો. તેણે સ્વર્ણના વસ્ત્ર પહેરેલા માણસને કહ્યું કે ફર્યા કરતા પૈડાની વચમાં એટલે કરુબ તળે પેસ ને કરુબોની વચ્ચેથી ખોબો ભરીને અગ્નિના અંગારા લે ને તેને નગર પર વેર અને મારા દેખતા તે અંદર બેઠો. હવે એ માણસ અંદર બેઠો ત્યારે કરુબો મંદિરની જમણી બાજુએ ઉભેલા હતા અને અંદરનો ચોક વાદળાથી ભરાઈ ગયો. પછી યોહાનું ગૌરવ કરુબ ઉપરથી ઉપડીને મંદિરના ઉમરા ઉપર થંભ્યું અને મંદિર વાદળાથી ભરાઈ ગયું ને ચોક યોહાના ગૌરવના પ્રકાશથી ભરપૂર હતો. કરુબોની પાંખોનો અવાજ બહારના આંગણા સુધી સર્વશક્તિમાન દેવના બોલવાનો અવાજ જેવો સંભળાતો હતો. જ્યારે તેણે સ્વર્ણના વસ્ત્ર પહેરેલા માણસને આજ્ઞા કરી કે ફર્યા કરતા પૈડા વચ્ચેથી એટલે કરુબો વચ્ચેથી અગ્નિ લે, ત્યારે તે અંદર જઈને એક પૈડા પાસે ઊભો રહ્યો અને કરુબોની વચ્ચેથી એક કરુબે પોતાનો હાથ કરુબોની વચમાંના અગ્નિ તરફ લંબાવીને તેમાંથી કેટલો અગ્નિ લઈને સ્વર્ણના વસ્ત્ર પહેરેલા માણસના ખભામાં મૂક્યો ને એ તે લઈને બહાર નીકળ્યો. કરુબોમાં તેઓની પાંખો નીચે મનુષ્યના જેવા હાથ દેખાયો. પછી મેં જોયું તો એક કરુબને પડખે એક પૈડું ને બીજા કરુબને પડખે બીજું પૈડું, એમ કરુબોને પડખે ચાર પૈડા દેખાયા અને પૈડાના દેખાવ પોખરાના તેજ જેવો હતો. દેખાવમાં તે ચારેનો ઘાટ એક સરખો હતો, જાણે કે એક પૈડું બીજાની મધ્ય હોય તેમ. તેઓ ચાલતા ત્યારે તેઓની ચારે બાજુઓ ફરતી, ચાલતા ચાલતા તેઓ આડાવડા વળતા નહીં, પણ જે જગા તરફ તેનું માથું હોય તે તરફ તેઓ તેની પાછળ પાછળ જતા, ચાલતા ચાલતા તેઓ આડાવડા વળતા નહીં. તેઓનું આખું અંગ, તેઓની પીઠો, તેઓના હાથ, તેઓની પાંખો તથા પૈડા એટલે ચારેના પૈડા ચોગરદમ આંખોથી ભરપૂર હતા. પૈડાને તો મારા સાંભળતા ફરતા પૈડા એવું નામ આપવામાં આવ્યું. તે દરેકને ચાર મુખ હતા. પહેલું મુખ કરુબનું હતું ને બીજું મુખ મનુષ્યનું હતું ને ત્રીજું સિંહનું હતું ને ચોથું ગરુડનું હતું. કરુબો ઉડીને ઊંચે ચડ્યા. જે પ્રાણી મેં કબાર નદીની પાછળ જોયું હતું તે એ જ. કરુબો ચાલતા ત્યારે પૈડા તેમની બાજુએ ચાલતા અને કરુબો પૃથ્વી પરથી ઉડી જવાને પોતાની પાંખો ઊંચી કરતા ત્યારે પૈડા પણ તેમને પડખેથી ખસી જતા નહીં. તેઓ ઉભા રહેતા ત્યારે એ પણ ઉભા રહેતા અને તેઓ ઊંચે ચડતા ત્યારે એઓ પણ તેમની સાથે ઊંચે ચડતા, કેમ કે તેઓમાં પ્રાણીનો આત્મા હતો. પછી યોહાનનું ગૌરવ મંદિરના ઉમરા પરથી જઈને કરુબો પર થંભ્યું. કરુબોએ પોતાની પાંખો ફેલાવી ને તેઓ તથા તેમની બાજુ પરના પૈડા મારા દેખતા પૃથ્વી પરથી ઊંચા ચડીને બહાર આવ્યા અને તેઓ યહોના મંદિરના પૂર્વ તરફના દરવાજાના બારણા આગળ ઉભા રહ્યા. તેઓના ઉપર ઊંચે ઇસરાયલના દેવનું ગૌરવ હતું. જે પ્રાણી મેં ઇસરાયલના દેવની નીચે કબાર નદીની પાસે જોયું હતું તે એ જ છે, અને મેં જાણ્યું કે તેઓ કરુબો હતા. દરેકને ચચાર મુખ ને દરેકને ચાર પાંખો હતી, અને તેમની પાંખો નીચે મનુષ્યના જેવા હાથ હતા. તેઓના મુખોનો ઘટ તો દેખાવમાં ને સ્વરૂપમાં કબાર નદીની પાસે જે મુખો મેં જોયા હતા તેના જેવો હતો. તે દરેક સીધું આગળ ચાલતું હતું. 11મો અધ્યાય. વળી આત્માએ મને ઊંચકીને યહોવાના મંદિરના પૂર્વ તરફના દરવાજા આગળ આણ્યો, અને જુઓ તે દરવાજાના બારણા આગળ 25 માણસો હતા. મેં તેઓમાં લોકોના સરદાર આઝુરના દીકરા યાઝન્યાને તથા બનાયાના દીકરા પલાઠ્યાને જોયા. તેણે મને કહ્યું, હે મનુષ્ય પુત્ર, ભૂંડા તરકટો રચનાર તથા નગરમાં દુષ્ટ સલાહ આપનાર માણસો એ જ છે. તેઓ કહે છે કે હમણાં ઘરો બાંધવાનો વખત નથી, આ નગર તો કઢાય છે ને આપણે માણસ છીએ, એ માટે તેઓની વિરુદ્ધ ભવિષ્ય ભાગ. હે મનુષ્ય પુત્ર, ભવિષ્ય ભાગ. પછી યોહાનો આત્મા મારા પર ઉતરી આવ્યો ને તેણે મને કહ્યું કે બોલ, યહોવા કહે છે કે હે ઇસરાયલ લોકો, તમે એ પ્રમાણે કહ્યું છે, કેમ કે તમારા મનમાં જે જે વિચારો આવે છે તે હું જાણું છું. તમે કતલ કરેલાઓની સંખ્યા નગરમાં વધારી દીધી છે ને કતલ થયેલાઓથી તમે તેની શેરીઓ ભરી કાઢી છે. એ માટે પ્રભુ યહોવા કહે છે કે તમે કતલ કરેલાઓને શહેરની અંદર નાખ્યા છે, તેઓ પેલું માંસ છે અને આ નગર તે કઢાય છે, પણ તેમાંથી હું તમને બહાર લાવીશ. તમે તરવારથી બીતા હતા, પણ પ્રભુ યહોવા કહે છે કે હું તમારા પર તરવાર લાવીશ, તેમાંથી તમને બહાર કાઢીને હું તમને પરદેશીઓના હાથમાં સોંપી દઈશ ને ન્યાય કરીને તમને શિક્ષા કરીશ. તમે તરવારથી પડશો, ઇસરાયલી સરહદ પર હું તમારો ન્યાય કરીશ, ત્યારે તમે જાણશો કે હું યહોવા છું. આ નગર તમારી કઢાઈ રૂપ થશે નહીં ને તમે તેની અંદર માંસ રૂપ થશો નહીં. હું ઇસરાયલની સરહદ પર તમારો ન્યાય કરીશ, ત્યારે તમે જાણશો કે હું યહોવા છું, કેમ કે તમે મારા વિધ્યો પ્રમાણે ચાલ્યા નથી ને મારી આજ્ઞાઓનો અમલ કર્યો નથી, પણ તમારી આસપાસની પ્રજાઓના વિધ્યોનું અનુસરણ કર્યું છે. હું ભવિષ્ય કહેતો હતો એટલામાં બનાયાના દીકરો પલાટિયા મરણ પામ્યો. ત્યારે હું ઊંધો પડ્યો ને મેં મોટે સાદે બૂમ પાડીને કહ્યું, અરે રે પ્રભુ યહોવા, શું તું ઇસરાયલના બાકી રહેલાઓનો પૂરેપૂરો નાશ કરીશ? પછી યહોવાનું વચન મારી પાસે આવ્યું કે હે મનુષ્ય પુત્ર, તારા ભાઈઓને એટલે તારા સગાવાલાને તથા તમામ ઇસરાયલ લોકોને યરૂશલેમના રહેવાસીઓએ કહ્યું છે કે યહોવાથી દૂર જાઓ, આ દેશ તો અમને વતન તરીકે આપવામાં આવ્યો છે. એ માટે તેઓને કહે કે પ્રભુ યહોવા કહે છે કે જો કે મેં તેઓને દૂરના વિદેશોમાં કાઢી મૂક્યા છે, તેઓને અન્ય દેશોમાં વિખેરી નાખ્યા છે, તો પણ જે જે દેશોમાં તેઓ ગયા છે ત્યાં હું થોડી મુદત સુધી તેઓને સારું પવિત્ર સ્થાનરૂપ થઈશ. એ માટે કહે કે પ્રભુ યહોવા કહે છે કે હું તમને વિદેશોમાંથી ભેગા કરીશ ને જે જે દેશોમાં તમે વિખેરાઈ ગયા છો ત્યાંથી તમને એકઠા કરીને હું તમને ઇસરાયલનો દેશ આપીશ. તેઓ ત્યાં આવીને ત્યાંની સર્વ અધિકારપાત્ર બાબતો તથા ત્યાંની સર્વ તિરસ્કારપાત્ર વસ્તુઓ તેમાંથી દૂર કરશે. હું તેઓને એક અંતકરણ આપીશ ને હું તમારામાં નવો આત્મા મૂકીશ. હું તેમના દેહમાંથી પથ્થર જેવું હૃદય દૂર કરીને તેમને માંસનું હૃદય આપીશ, જેથી તેઓ મારા વિધ્યો પ્રમાણે ચાલે ને મારા નિયમો પાળે ને તેમનો અમલ કરે, અને તેઓ મારી પ્રજા થશે ને હું તેઓનો દેવ થઈશ. પણ જેઓનું અંતકરણ વર્ણન તેમનો ધિકારપાત્ર બાબતો તથા તિરસ્કારપાત્ર વસ્તુઓ તરફ છે, તેઓની કરણીયનો બદલો હું તેમને આપીશ, એમ પ્રભુ યહોવા કહે છે. ત્યારે કરુબોએ પોતાની પાંખો પ્રસારીને પૈડા તેમની પડખે હતા, અને ઇસરાયલના દેવનું ગૌરવ ઊંચે તેમના પર હતું, અને યહોવાનું ગૌરવ નગરમાંથી ઉપડીને નગરની પૂર્વ બાજુએ આવેલા પર્વત પર થંભ્યું. પછી દેવ ના આત્માએ મને ઉંચકીને સંદર્શન માં ખાલદી દેશ માં બંદીવાનોની પાસે આણ્યો. પછી જે સંદર્શન મને થયું હતું તે મારી પાસેથી લોપ થયું. ત્યારે જે સર્વ બાબતો યહોવાએ મને દેખાડી હતી તે મેં બંદીવાનોને કહી સંભળાવી.
પુસ્તક એનો 12મો અધ્યાય. વળી યહોવાનું વચન મારી પાસે આવ્યું કે હે મનુષ્ય પુત્ર, તું એવા બંડખોર લોકોમાં રહે છે કે જેઓને જોવાને આંખો છે પણ જોતા નથી, ને જેઓને સાંભળવાને કાન છે પણ સાંભળતા નથી, કેમ કે તેઓ તો બંડખોર લોક છે. એથી હે મનુષ્ય પુત્ર, તું પોતાને માટે પરદેશ જવા સારું સામાન તૈયાર કર, ને તેમના દેખતા દિવસે નીકળ, અને તેમના દેખતા તું તારી જગ્યાએથી બીજી જગ્યાએ જા. અને જો કે તેઓ બંડખોર લોક છે તો પણ તેઓ કદાપી વિચાર કરે. તું દિવસે તેઓના દેખતા તારો મુસાફરીનો સામાન બહાર કાઢી લાવ, અને જેમ લોક દેશ નીકળને સારું ચાલી નીકળે છે તેમ તું પોતે સાંજે તેમના દેખતા ચાલી નીકળ. તેમના દેખતા કોર્ટમાં ખૂદીને બાકુ પાડ, ને તેમાં થઈને સામાન બહાર રહી જા. તેમના દેખતા તારે તે પોતાને ખભે ઉંચકીને અંધારામાં બહાર લઈ જવો, તારે પોતાનું મુખ ઢાંકી દેવું જેથી તું જમીન દેખે નહીં, કેમ કે મેં તને ઈસરાયલ લોકને સારું નિશાની તરીકે ઠરાવ્યો છે. પછી જેમ મને આજ્ઞા કરવામાં આવી હતી તેમ મેં કર્યું. મેં મારો લઈ જવાનો સામાન દિવસે બહાર કાઢ્યો, ને સાંજે મેં મારા પોતાના હાથથી કોર્ટમાં બાકું પાડ્યું. મેં તેને અંધારામાં બહાર કાઢી આણ્યો, ને તેઓ ના દેખતા તેને મારી ખાન પર મૂક્યો. સવારમાં યહોવાનું વચન મારી પાસે આવ્યું કે હે મનુષ્ય પુત્ર, ઈસરાયલના બંડખોર લોકોએ શું તને એમ નથી પૂછ્યું કે તું શું કરે છે? તું તેઓને કહે કે પ્રભુ યહોવા કહે છે કે આ દેવવાણી યરૂશલેમના સરદારને તથા તેના સર્વ ઈસરાયલ લોકોને લાગુ પડે છે. તું કહે કે હું તમારું સારું નિશાની છું, જેમ મેં કર્યું છે તેમજ તેમને કરવામાં આવશે. તેઓ પરદેશમાં બંદીવાસમાં જશે. તેમનામાં જે સરદાર છે તે અંધારામાં પોતાના ખભા પર ભાર ઉંચકીને ચાલી નીકળશે. તેઓ કોટમાં પાકું પડીને તેમાં થઈને સામાન બહાર કાઢશે. તે પોતાનું મોં ઢાંકશે, કેમ કે તે પોતાની આંખોથી દેશને જોશે નહીં. મારી જાળ પણ હું તેના પર નાખીશ, ને તે મારા પાસમાં સપડાશે, ને હું તેને ખાલદીઓના દેશના બાબેલમાં લાવીશ. જોકે ત્યાં બાબેલમાં મરણ પામશે તો પણ તે તેને દેખશે નહીં. તેની આસપાસના તેના સર્વ મદદગારોને તથા તેની સર્વ પુત્રોને હું ચારે દિશાએ વિખેરી નાખીશ, અને હું તેમની પાછળ તલવાર તાણીશ. જ્યારે હું તેઓને વિદેશોમાં દેશ દેશમાં વિખેરી નાખીશ ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું. પણ હું તેઓમાંના થોડાક માણસોને તલવાર, દુકાળ તથા મરકીના સપાટામાંથી જીવતા રહેવા દઈશ, જેથી જે જે પ્રજામાં તેઓ જાય ત્યાં તેઓ પોતાના સર્વથી કરપાત્ર કૃત્યો કઈ બતાવે ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું. વળી યહોવાનું વચન મારી પાસે આવ્યું કે હે મનુષ્ય પુત્ર, તું ધ્રુસતો તારી રોટલી ખા, ને કંપારી તથા ચિંતા સહિત તારું પાણી પી. આ દેશના લોકોને કહે કે યરૂશલેમના રહેવાસીઓ વિશે તથા ઈસરાયલ દેશ વિશે પ્રભુ યહોવા કહે છે કે તેઓ ચિંતાતુર થઈને પોતાની રોટલી ખાશે, ને ભયભીત થઈને પોતાનું પાણી પીશે, જેથી તેના સર્વ રહેવાસીઓના જુલમને લીધે તેના દેશમાં જે સર્વ હોય તે નાશ પામે, ને તે ઉજ્જળ થઈ જાય. વસ્તીવાળા નગરોને રાન કરવામાં આવશે, ને દેશ ઉજ્જળ થશે, ત્યારે તમે જાણશો કે હું યહોવા છું. વળી યહોવાનું વચન મારી પાસે આવ્યું કે હે મનુષ્ય પુત્ર, દિવસોને વિલંબ લાગે છે, ને દરેક સૌંદર્ય નિષ્ફળ જાય છે, એવી કહેવાતી ઈસરાયલ દેશમાં તારા લોકોમાં ચાલે છે તે શું છે? એ માટે તેઓને કહે કે પ્રભુ યહોવા કહે છે કે હું આ કહેવત બંધ પાડીશ, એ તેઓ ઈસરાયલમાં હવે પછી તેને કહેવત તરીકે કદી વાપરશે નહીં. પણ તેઓને કહે કે વખત આવી પહોંચ્યો છે જેમાં દરેક સૌંદર્શન પરિપૂર્ણ થશે, કેમ કે હવે પછી ઈસરાયલ લોકમાં વ્યર્થ સૌંદર્શન તથા ખુશકારક સુકન જોવામાં આવશે નહીં, કેમ કે હું યહોવા છું. હું બોલીશ, ને હું જે વચન બોલીશ તે ફળીભૂત થશે. હવે પછી તે મુલતવી રાખવામાં આવશે નહીં, કેમ કે હે દંગાખોર લોકો, તમારા વખતમાં હું વચન બોલીશ અને તેને હું ફળીભૂત કરીશ એમ પ્રભુ યહોવા કહે છે. વળી યહોવાનું વચન મારી પાસે આવ્યું કે મનુષ્ય પુત્ર, જો ઇસ્રાયલ લોકો કહે છે કે જે સંદર્શન તને થાય છે તે ઘણા દિવસો પછીના વખતને માટે છે, ને તે ઘણા દૂરના સમય વિશે ભવિષ્ય કહે છે કે મારું કોઈ પણ વચન હવે પછી મુલતવી રાખવામાં આવશે નહીં, પણ જે વચન હું બોલીશ તે ફળીભૂત થશે એમ પ્રભુ યહોવા કહે છે. ઈશ્વર પિતા, તેમના વાંચેલા તથા સાંભળેલા વચનો આશીર્વાદિત કરો. આમેન.
આમેન, આમેન, આમેન. બાઇબલ વાંચન માટે આનંદીબેન, ઉષાબેન ને હાલીવાર અંકલનો આભાર માનું છું. સારું, આપણે પ્રાર્થનામાં જવા માંગીએ છીએ. કોણ પ્રાર્થના કોણ કરાવશે? આનંદીબેન તમે કે ઉષાબેન કોણ કરાવશે? હેલો,
પ્રાર્થના કરાવવાની છું.
આનંદીબેન, રાઈટ. સારું, તો આપણે પ્રાર્થનામાં જઈએ. કેટલીક રિક્વેસ્ટો, ખાસ રિક્વેસ્ટ આ પ્રમાણે છે. આજે આપણે એક કુટુંબ માટે જે પ્રાર્થના કરીએ છીએ એમાં મોજીસ અંકલ ને એમના કુટુંબ માટે આપણે ખાસ પ્રાર્થનામાં જઈશું. એમના કુટુંબ માટે તમે ખાસ મોજીસ અંકલ એમના સેવાઓ માટે, એમના કુટુંબ માટે પ્રેયર લાઈનમાં પણ અજાયબ જેવી સેવા તેઓ પૂરી પાડે છે, લીડિંગ કરે છે, ગીત ગાય છે, પ્રાર્થના બાઇબલ અને અજાયબ જેવી સેવા આપે છે. એમને અને એમના કુટુંબ માટે પ્રાર્થના કરીશું. આજે બર્થડે છે સોનલ ટેલર, એ દીકરીની વર્ષગાંઠ છે, ત્યારે એના માટે આપણે ખાસ પ્રાર્થના કરીશું. મંડળીના વડીલો માટે આપણે ખાસ પ્રાર્થના કરીશું. લીથર દાદાના માટે અને સાહેલ દાદીના માટે અને હિન્દુ સાહેબના માટે, અમારા ફાધર ઇન લો ગેરસોમ ટેલરના માટે, વડીલોના માટે પણ ખાસ પ્રાર્થના કરીશું. પુલપીટના સેવકોના માટે આપણે ખાસ પ્રાર્થના કરીશું અને માદી વ્યક્તિઓના માટે આપણે ખાસ પ્રાર્થના કરીશું. એમાં હેન્ડ્રુ સાહેબના માટે આપણે પ્રાર્થના કરીશું. પ્રફુલાબેન ધીરે ધીરે સાજાપણું પામી રહ્યા છે, વધુ સાજા માટે પ્રાર્થના કરીશું. દીકરા માર્લોન માટે આપણે પ્રાર્થના કરીશું. ફળની આંખોના માટે, મારી આંખોના માટે, જોયલ અંકલના કાનને માટે, લીલીયનબેનની આંખને કાનને માટે, બ્રુકલિનમાં લીલીબેન છે એમના પગને બહુ સખત દુઃખ છે એમના માટે પ્રાર્થના કરીશું. સ્ટેટન આઇલેન્ડમાં લિંકન દાસને માટે આપણે ખાસ પ્રાર્થના કરીશું. અને હિમુભાઈ વ્યાસને માટે, હિમુભાઈ ક્રિસ્ટીને માટે આપણે ખાસ પ્રાર્થના કરીશું. અને ખાસ જે કુટુંબોમાં મરણો થયેલા છે એવા દુઃખિત કુટુંબોને પ્રભુનો દિલાસો મળે, કુટુંબીજનોને, એના માટે ખાસ પ્રાર્થના કરીશું. એક પાસ્ટર માટે જે તમને બોજ હોય એ પ્રમાણે તમે પ્રાર્થના ચલાવશો. વીવીએસ ચાલી રહ્યો છે ફિલેડેલ્ફિયાની મંડળીમાં, અને જાણવા મળ્યું એ પ્રમાણે બહુ બધા લોકો એમાં ભાગ લઈ રહ્યા છે, ત્યારે આ સમયે જવામાં, આવવામાં, ભણવામાં, ભણાવવામાં, વ્યવસ્થામાં, એ બધામાં પ્રભુ એની કૃપા પૂરી પાડે ને એ દ્વારા પ્રભુનો આશીર્વાદ એ લોકોને, બાળકોને અને શિક્ષકોને મળે ને આગેવાનોને મળે અને સારું શિક્ષણ પ્રાપ્ત થાય. એના માટે તમારી પ્રભુની કૃપા આપણે માગીએ, તમારી પ્રાર્થનામાં લેશો. સુવાર્થ પ્રચાર માટે જાણી છે પ્રમાણે 20 તારીખે નીકળનાર છે ફિલેડેલ્ફિયાની મંડળી, ત્યારે એના માટે પણ તમે ખાસ પ્રાર્થના કરાવશો. અમેરિકા દેશના માટે પ્રાર્થના કરાવશો અને ભારત દેશના માટે પ્રાર્થના કરશો. અમેરિકામાં ઇલેક્શન નજીક આવી રહ્યું છે, ભારત દેશમાં એ પાણીથી જળબંબાકાર મોટાભાગના પ્રદેશોમાં થઈ ગયું છે, અને આપણા લોકો જે છે એમના માટે પણ તમે ખાસ પ્રાર્થના કરશો. જે દેશોમાં જે રંજાડની પરિસ્થિતિ છે એવા દેશોના માટે પણ આપણે પ્રાર્થના કરીએ, ઇઝરાયલની શાંતિના માટે પણ આપણે પ્રાર્થના કરીશું. ને તમને જે બોજ હોય, તો બીમાર વ્યક્તિના તમે નામો જાણતા હો, અને જે કંઈ બોજ હોય એ પ્રમાણે આપ પ્રાર્થનામાં દોરશો, અને આકાશમાંના અમારા બાપ પણ આપ બોલાવશો. જો કોઈ ભાઈ બહેનની રિક્વેસ્ટ હોય પ્રાર્થના માટે તો તમે આ સમયે આપી શકો છો, કોઈ ભાઈ બહેનની રિક્વેસ્ટ હોય તો.
મહેન્દ્રભાઈ,
પ્રેઝ ધ લોર્ડ,
પ્રેઝ ધ લોર્ડ. સિડનીભાઈ કેરાવાલા માટે ખાસ પ્રાર્થનાની વિનંતી છે.
યા સિડનીભાઈ કેરાવાલા અને સુહાબેન, એમના માટે તમે ખાસ પ્રાર્થના કરશો.
અને શીલાબેન ની સર્જરી સોમવારે છે, તેના માટે ખાસ પ્રાર્થના.
શીલાબેન ની સર્જરી સોમવારે છે, એના માટે ખાસ પ્રાર્થના કરશો. સારું, આનંદીબેન કોઈની રિક્વેસ્ટ ના હોય તો આપ પ્રાર્થનામાં દોરશો.
પ્રાર્થના કરીએ. ધન્યવાદ દેવ, ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ.
હાલેલુયા,
હાલેલુયા, હાલેલુયા, ધન્યવાદ. આકાશનું રાજ્યાસન છે ને પૃથ્વી જેનું પાયાસન છે, જેની આગળ હજારો દૂતો પવિત્ર છે, પવિત્ર છે, પવિત્ર છે, સૈન્યનો દેવ યહોવા. તેઓ બોલતા કદી થાકતા નથી અને કદી વિસામો લેતા નથી, તેવા મારા સ્વર્ગીય પિતા, મારા પ્રભુ, મારા બાપ, મારા સ્વામી અને મારા દેવ, ધન્યવાદ છો પ્રભુ તમારા દયા ભરેલા અદ્ભુત નામને માટે પ્રભુ, કે મુજ જેવા અભૂત અજ્ઞાન અશુદ્ધ પાપીને પ્રભુ તમે તમારો નામ દેવાનો તક સમય આપો છો. તમારો આભાર માનો છો અને તમારી સ્તુતિ કરું છું બાપ. ઈશ્વર પિતા, તમે ઉત્તમ છો, તમે ભલા છો, તમે પ્રેમી છો, રહેમી છો, તમે રક્ષા રખેવાળી કરનાર દેવ છો, તમે આદિ અંત છો, આલ્ફા ઓમેગા છો, તમે પ્રથમ છેલ્લા છો, તમે યહોવા ઈરે, યહોવા રાફા, યહોવા શાલોમ છો, તમે યહોવા નિશ્ચિત છો. દેવ, અમે તમારો આભાર માનીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ બાપ, કારણ કે આકાશ પર અને પૃથ્વી તળે બીજું કોઈ એવું નામ નથી કે જે નામ થકી અમારો ઉદ્ધાર થાય, જે નામ થકી અમને તારણ મળે, જે નામ થકી અમને અનંત જીવનનો વારસો મળે. કેવળ પ્રભુ યેશુ ખ્રિસ્ત, જે અમારા માટે વિંધાયા, કચડાયા, અમને સાજાપણું મળે માટે તેમણે સોળ ખાધા, અમને ફરીને લેવાને આવવાના છે, એ મહાન આશા આપેલી છે. એ પ્રભુ યેશુ ખ્રિસ્તને અમે વધુ ઓળખીએ, વધુ તેના ચરણોમાં રહીએ, વધુ તેને માન આપીએ, વધુ તેને પ્રેમ કરીએ, વધુ તેના વચનો વાંચીએ, સાંભળીએ, સમજીએ, શીખીએ, વધુ તેની આજ્ઞાઓ પાળીએ. એમ પ્રભુ, અમે હંમેશા આ પૃથ્વી પર આપેલું અમારું જીવન કેવળ તમારા માટે વપરાયને, ખર્ચાઈને પૂરું કરીએ એવું પ્રભુ તમે અમારા હકમાં થવા દો, એવી પ્રાર્થના કરીએ છીએ પિતા. તમે કહ્યું છે, માંગો તો મળશે, શોધો તો જડશે, ને ઠોકો તો તમારે સારું ઉગાડવામાં આવશે. તમે ઉત્તમ છો અને અમારા બધાના માટે પ્રભુ હંમેશા ઉત્તમ કાર્યો કરો છો. અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ પિતા. આભાર માનતા અને સ્તુતિ કરતા ઈશ્વર પિતા, સવારથી અત્યાર સુધી તમે સાચવ્યા છે, સંભાળ્યા છે, તમારી કૃપામાં પ્રભુ આજનો દિવસ તમે પૂરો કરાયો છે, તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ બાપ. જે કંઈ વચન વાંચ્યું તેને પ્રભુ તમે આશીષિત કરો, એ વચનને પ્રભુ તમે સમજવા, શીખવા, જાણવા, એ વચનો પર વધુ વિશ્વાસ કરવાના માટે, વધુ એ વચનો પર પ્રકાશ લાવવાના માટે પ્રભુ તમે અમારા અંતર ચક્ષુને ઉઘાડો એવી પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ દેવ. આ સુંદર પ્રભુ ફોનલાઈનની વ્યવસ્થા તમે પૂરી પાડી છે તમારા સેવક દ્વારા પ્રભુ, ત્યારે તમારા સેવકને, તેમની સેવાને, આવેલી એક એક વ્યક્તિને પ્રભુ, જેઓએ તમારા નામમાં પ્રભુ તેમનો સમય આપ્યો છે તેનો બદલો આપનાર તમે દેવ છો એવું પ્રભુ અમે જાણીએ છીએ. ઈશ્વર પિતા, તમારું વચન કહે છે સમયનો સદુપયોગ કરો, દાડા ભૂંડા છે, તમારા સમયનો પણ દશાંશ તમે આપો. ત્યારે ઈશ્વર પિતા, એ બધી બાબતોને પ્રભુ અમે જાણીએ, શીખીએ, સમજીએ તેના માટે તમે અમારી સહાય અને અમારી મદદ કરો એવી કૃપા માંગે છે. જે જે ભાઈ બહેનોએ પ્રભુ તમારા સ્તોત્રો અને વચનો અને પ્રભુ સુંદર સ્તુતિ આરાધના કરાવી એ બધાના માટે અમે તમારો આભાર માન